આજે આપણે મનુષ્ય ગતિ નું થોડુંક લાંબુ પ્રવચન હતું, એટલે લગભગ 40 મિનિટ જેવું લીધું છે. હવે નેક્સ્ટ જે દેવ ગતિ નું જે થોડું નાનું છે, પણ આઈ ડિડન્ટ વોન્ટ ટુ બ્રેક ઇન બિટવીન, એટલે આજે આપણે ગાથા પાઠ નથી કરતા, આપણે મંગલાચરણ થી શરૂ કરીએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિરાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહુણમ, તેન ભુવન મે સાર વિકરાગ વિજ્ઞાનતા, શિવ સ્વરૂપ શિવકાર, નમો ત્રિયોગ સમાયિકે. આ પંડિત દોલતરામજી એ રચેલી 6 ડાળાના આધાર ઉપર આપણે 4 ગતિમાં જે દુઃખો જીવ ભોગવે છે એનું વર્ણન આપણે અત્યારના સાંભળીએ છીએ, એને આપણે સ્વાધ્યાય કહીએ છીએ. અત્યાર સુધી આપણે શું જોયું, કયા કયા ગતિઓમાં જીવ જે દુઃખ ભોગવે છે જોયું અત્યાર સુધી. અને એ ભ્રમણ કરે છે તો કેવા કેવા દુઃખ ભોગવે છે એની વાત છે. વાત તો બહાર સંયોગ ઉધી છે કે આ શરીર ને આમ થયું અને આમ કપાઈ ગયો, આમ એને દુઃખ ભોગવું પડ્યું, ભૂખ લાગી, તરસ લાગી, ઠંડી ગરમી, વર્ણન તો બધું બહારનું છે. પણ જીવે પોતાના મિથ્યાત્વને કારણે, પોતાની ભૂલને કારણે શું શું દુઃખ ભોગવ્યા એ બહારથી વર્ણન કરે છે. એકચ્યુઅલી કઈ શરીરને કારણે જીવને દુઃખ નથી. જેવી રીતના ભગવાન કેવા પદ્માસનમાં બેઠા છે, આપણે પદ્માસનમાં બેસીએ તો આપણને ભગવાનને સરખું સુખ થાય છે, નથી થતું ને? કેમકે ભગવાન તો એમાં બેઠા છે, કેમકે એ તો ખાલી બહારથી શરીરમાં એમ જવા, અંદર આત્મામાં જે સુખ છે એની વાત ચાલે છે. આપણે એમ બેઠા રહીએ તો થોડીક વાર એમ થાય કે અરે પગ દુખી ગયા, જરા હવે આમ પગમાં ચેન્જ, પગ આમ કરીએ, પલાઠી વાળી રીતના. કેમકે આપણું આખું ધ્યાન એમાં છે, આપણું એમ છે કે આ શરીર મારું છે અને પગનો જે દુખાવો છે મને થાય છે, એ માન્યતા જે છે એ મેઇન દુઃખનું કારણ છે. તેમાં આપણે નિગોર, તિર્યંચ અને નરકના દુઃખોનું વર્ણન જોયું. આજે આજે મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન ચાલ્યું. ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો ઘણું આવી જાય, એક જ પ્રવચનમાં કેટલા અલગ અલગ એક્ઝામ્પલ એમણે આપ્યા. ઘણા બધા મેઇન તો બધા એક્ઝામ્પલ એમના ગામડામાં જે એમણે જોયું હોય એ સ્ટાઇલના બધા હતા, ઘણા બધા નહીં બી સમજાયા હોય. આપણા આપણી સ્ટાઇલના જે એક્ઝામ્પલ છે એ રીતે આપણે જોઈએ છે. આપણે જોયું સૌથી પહેલા તો કે એક આ જે ઓર્ડર જે લીધો છે આ 6 ડાળામાં, કે સૌથી પહેલા નિગો ત્યાંથી નીકળીને તિર્યંચ, પછી નરક, પછી મનુષ્ય, એ જીવ ઈ નેસેસરી ઈ ઓર્ડરમાં જ જાય છે એવું કઈ નથી. એટલે આપણે અહીંયા નરક પછી મનુષ્યમાં આવ્યો એટલે એમ નથી કે નરક પછી ઓલવેઝ મનુષ્યમાં જ આવે. આ તો ક્યારેક કોઈક જીવ નરકમાંથી હોય અથવા તિર્યંચમાંથી હોય, દેવગતિમાંથી હોય, કોઈને એ ટાઈપના ભાવ થયા, એ ટાઈપના કર્મો બંધાયા, તો એના ઉદયમાં એ જીવને મનુષ્ય નામ ગતિનો કર્મો બંધાય છે અને એનો ઉદય આવે ત્યારે એ જીવ મનુષ્ય ગતિમાં આવે. હવે મનુષ્ય ગતિમાં આવે તો સૌથી પહેલા એને કયા કયા દુઃખો ભોગવવા પડે છે એ હવે 14th ગાથામાં આવ્યું. જો હું ગાથા વાંચું છું, આપણે એક મિનિટ પહેલા આ જોઈ લઈએ. આ ચાર્ટ આપણે દર વખતે જોઈએ છે કે આપણે તેના ક્યાં ક્યાં કયા દુઃખો જોઈ લીધા છે અને ક્યાં હવે પહોંચ્યા છે, બરાબર? તો એમાં આપણે જોયું કે આપણે જે નીચેના સ્થાવરના 5 છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, એ બધા તિર્યંચમાં, એ બધા જોઈ લીધા. પછી ત્રસમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય, એ બી બધા તિર્યંચ જ છે. આટલું આ 5 ઇન્દ્રિય છોડીને બાકી બધા તિર્યંચ છે. એ બધાના દુઃખો આપણે તિર્યંચ ગતિમાં દુઃખોમાં જોઈ લીધા. હવે 5 ઇન્દ્રિયોમાં પહેલા નરકના દુઃખો જોયા અને મનુષ્યના હવે આપણે જોઈએ છે, બરાબર છે? અહીંયા આવો ને, આ ચેન્જ કરો ને આગળ. તો મનુષ્ય ગતિમાં ખાલી નીચે ક્લિક કરતા રહે, એક વાર બટન ઉભી, સોરી. જો મનુષ્ય ગતિના દુઃખોમાં આપણે જોઈએ છે કે તેરમી ગાથામાં જીવ કયા કયા દુઃખો ભોગવે છે એની વાત છે. જનની ઉદર વસ્યો નવ માસ, અંગ સકુચતે પાયો ત્રાસ, નિકસત જે દુઃખ પાયે ઘોર, તિનકો કહ તન આવે ઓર. પેલાના વર્ડ નો શું મીનિંગ છે? જનની એટલે પોતાની મધર, ઉદર એટલે પેટમાં, માતાના પેટમાં નવ મહિના સુધી વસ્યો અને અંગ સંકોચીને રહ્યો ને એમાં એને ઘણા દુઃખો ભોગવ્યા. ત્રાસ, ત્રાસ શબ્દ છે ને જે ગુજરાતીમાં ત્રાસ એટલે બહુ વધારે દુઃખી થાય, એકદમ બહુ ત્રાસી ગયો મને, બરાબર ને? તો આપણને બી જો કોઈ કોથળામાં બાંધી દેવામાં આવે તો આપણને કેટલા દુઃખો થાય છે? તો આ તો નાનું બાળક, હવે એને એનામાં કેટલી સહન શક્તિ હોય, પણ એને કોન્સ્ટન્ટલી નવ મહિના સુધી એકદમ ઊંડા માથે બાંધીને રાખે તો એને કેટલું દુઃખ થતું હોય, બરાબર ને? પછી આગળ, નિકસત જે દુઃખ પાયે ઘોર, નીકળતી વખતે જે ઘોર દુઃખ એને થાય છે એને તિનકો કહતન આવે ઘોર, એને બીજી રીતે કહી શકાતા નથી. આપણે જોઈએ છે ને જે રીતના ઓલું શુગર કેન હોય છે ને, એને ઓલામાં એટલે એના રોલર્સમાં નાખે અને કેવું આમ એમાંથી પાસ થઈને એને નીકળવા હોય, બસ એવું દુઃખ એને થાય. હવે ઓલું તો અજીવ વસ્તુ છે, જ્યારે આ તો જીવ છે તો એને કેટલું દુઃખ થતું હશે. જો એનો બધો અન્વયાર્થ આપણે વાંચીએ છે, મનુષ્ય ગતિમાં પણ આ જીવ નવ મહિના સુધી માતાના પેટમાં રહ્યો ત્યારે તે ઠેકાણે અંગ સંકોચીને રહ્યો અને ત્રાસ પામ્યો અને નીકળતી વખતે જે ભયંકર દુઃખ પામ્યો તે દુઃખોને કહેતા અંત આવી શકતો નથી. જો પિક્ચરમાં પણ છે, વી આર ફેમિલિયર વિથ ધેટ, એટલે આ તો મેં કોઈ એક્સપ્લેન કરવાની જરૂરત નથી. આગળ જઈએ છે 14મી ગાથા. બાલપને મે જ્ઞાન ન લયો, તરુણ સમય તરુણી રત રહ્યો, અર્ધ મૃતક સમ ગુઢાપનો, કેસે રૂપ લખે અપનો. આ ગાથા તો બહુ સિમ્પલ ફોર્મમાં લખી છે, જે મનુષ્ય ગતિમાં એકચ્યુઅલી જે દુઃખો આપણે બધા ભોગવીએ છીએ એ તો આપણે જાણીએ જ છે, હવે આ ગાથામાં તો બહુ હાઈ લેવલ પર એક ખાલી ભાઈ ના એક જગ્યાએ બાળપણમાં હતો ત્યારે એને કંઈ જ્ઞાન ન હતું, તો રમતમાં આખો ગયો, તરુણ થયો, તરુણ એટલે ડાઉન થયો, તો એને એકબીજા પ્રત્યે અટ્રેક્શનમાં જ ગયો. હવે અહીંયા લખ્યું તો છે છોકરા માટે, તરુણ સમય તરુણી રહે, એમ કે છોકરો હતો એ છોકરીના અટ્રેક્શનમાં ગયો. એકચ્યુઅલી ઓપોઝિટ બી સમજી જ લેવાનું, એ વસ્તુ નોટિસ કરજો. કોઈ પણ શાસ્ત્રમાં ઓલવેઝ વાત આવશે ને તો એ મેલ જેન્ડરથી જ આવશે, પણ ઇટ અપ્લાયસ ટુ એવરીબડી. અર્ધ મૃતક સમ ગુઢાપનો, ઓલ્ડ એજમાં અડધો મરવા જેવો તો છે, આમે બેડ પર પડ્યા હોય, ખાટલા ઉપર બોલવાની તાકાત ન હોય, ઘણા દેખાતું ન હોય, સંભળાતું ન હોય, તો આવી ત્રણેય અવસ્થામાં કેસે રૂપ લખે અપનો, પોતાનું સ્વરૂપ કેવી રીતના જાણે. આપણે આને થોડું વધારે એનાલિસિસ કરીએ કે આ તો ખાલી એકદમ હાઈ લેવલ પર લખી દેવા, આપણી લાઈફમાં આપણે શું ભોગવીએ છીએ. જ્યારે નાના હતા એકદમ અપ ટુ અવર 5 યર્સ તો આપણને કઈ ખબર જ ન પડે, 5 થી 8 પણ આમ થોડું ખબર પડે, પણ હજી એટલું પોતે ડિસિઝન લેવાની બહુ તાકાત ન હોય. આપણે જૈન ધર્મમાં કહીએ કે 8 વર્ષ પછી છોકરો સમજદાર થાય, એના પછી એના બધા ડિસિઝન્સ પોતાના હશે. ત્યાં સુધી હજી એના પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ ફોર એવરીથિંગ, એમને જે રીતના કે આપણે એમ કહીએ કે આને જૈન આહાર દેવાનો, બહાર બી શું ખાય છે ધ્યાન રાખવાનું, તે બધું પોતાના પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી હોય, કેમ કે ત્યાં સુધી છોકરાને હજી એટલું આમ ડિસિઝન મેકિંગ પાવર ન હોય. હવે એકવાર એ થોડીક બુદ્ધિ આવે, પણ ત્યાં સુધી તો હવે આપણા એન્વાયરમેન્ટમાં એવા સ્કૂલમાં એટલું કોમ્પિટિશનમાં એટલામાં ઘૂસી ગયા હોય છોકરાઓ કે એને વિચારવાના આપણને ટાઈમ ક્યાં મળે. જ્યારે આપણે આપણી લાઈફ જોઈ લઈએ, ડેઈલી લાઈફમાં આજે કોણ ખાલી દોડાદોડી નથી કરતું, આપણે ઓલવેઝ વી આર રનિંગ બિહાઇન્ડ વન થિંગ ઓર ધી અધર. સ્પેશિયલી મુંબઈ જેવા શહેરમાં તો યુ ડોન્ટ હેવ ટાઈમ એટ ઓલ, છે ને? આખો વખત દોડાદોડીમાં જ છીએ. કેમ? આ કરવાનું છે, ઓલું કરવાનું છે, ઓલું કરવાનું છે. આપણા માઇન્ડમાં ઓલવેઝ ધેર આર 15 આઇટમ્સ ધેટ વી હેવ ટુ ફિનિશ. ક્યારે ટાઈમ જ નથી હોતો કે શાંતિથી બેસીએ, વિચાર કરીએ કે ભાઈ મારી લાઈફ ક્યાં જાય છે, મારે શું ઓબ્જેક્ટિવ અચીવ કરવાના છે, મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, શું ઇમ્પોર્ટન્ટ નથી. એ પણ નિર્ણય લેવાનો ટાઈમ મળે છે આપણને? ટાઈમ જ નથી મળતો. જાણે એમ જ લાગે કે બસ આ કરવાનું છે, ઓલું કરવાનું. બહુ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ જે એમ કહીએ ને કે મારે બસ આ બધી વસ્તુઓ કરવાની છે, એ આપણે કરીએ છીએ. જરાક ત્યાંથી મોટા થાય એટલે આમ સ્કૂલ કોલેજમાં આવે એટલે પછી હરવા ફરવામાં થોડું વધુ ટાઈમ વયો જાય. એના પછી થોડું પછી આગળ આવે એટલે થોડું કરિયર એમ્બિશનમાં આગળ ટાઈમ વયો જાય છે. એક વાર પછી તમે જોબમાં આવો એટલે પછી એટલે જોબમાં એટલે વન્સ યુ ગ્રેજ્યુએટ એન્ડ યુ કમ ઇન ધ વર્લ્ડ, તો પછી કમાવામાં અને એમાં તમારી જાતે પ્રૂવ કરવામાં કેવી રીતના વધારે કમાઈ શકો, કેવી રીતના મોટી પોઝિશન તમને મળે, એમાં આખો દોડાદોડીમાં હોય છે ને? એક્ઝેક્ટલી આ જ થાય કે ભાઈ જેમ જેમ આપણું મેચ્યોરિટી વધતી જાય એમ એમ અપ ટુ સર્ટન એજ તમારા કરિયર એમ્બિશન બી વધતા જાય. પછી એટ અબાઉટ 40 વી સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ રિટાયરમેન્ટ. હવે રિટાયરમેન્ટ પછી હું આમ કરીશ તો એના માટે મને આ બધું જોઈશે, એના માટેનું બધું પ્લાનિંગ ચાલુ થઈ જાય. બાય 55 વી આર રેડી કે ભાઈ હા બસ હવે આટલું કરીશ, હું રિટાયર થઈ જઈશ. તો એ 60-65 સુધી કામ કરતા રહીએ કે છીએ ગમે તે. પછી રિટાયર થઈ જાય ને પછી વેક્યુમ થઈ જાય, પછી ખબર જ નથી હવે કરવાનું શું, કેમ કે આખી લાઈફ કામ જ કર્યું હોય. એટલે પછી વર્લ્ડ ટૂર, આ ટૂર જઈએ, આમ કરીએ, હરવા ફરવામાં કંઈક તો ટાઈમ સ્પેન્ડ કરવો પડશે ને. કાં તો એનજીઓમાં, કોઈ સંસ્થામાં, કંઈક સમાજસેવામાં, કંઈક કંઈક કરીને આપણે આપણી લાઈફ ખાલી વેસ્ટ કરીએ છે કે નહીં? આ બધું રિયલ એક્ઝામ્પલ છે કે નહીં? અને બાય 70-75 તો હવે બધું બોડી પાર્ટ ઢીલા થઈ ગયા. પછી ધેન યુ આર જસ્ટ વેઇટિંગ કે મારો નંબર ક્યારે આવે. અને ધીસ ઇઝ એમ કે આ આખી લાઈફ સાયકલ તો આઈડિયલ લાઈફ સાયકલ છે, જ્યાં આપણે એમ એક્સપેક્ટ કરીએ કે કાંઈ અનહોની ન થઈ જાય આપણી સાથે. વચમાં કંઈક થઈ જાય તો વચમાંથી જ આપણું જર્ની એન્ડ થઈ જાય, ધેન વી આર ઓફ ટુ અનધર જર્ની. આમાં એ જ કે છે, ખાલી આમાં બહુ સિમ્પલિસ્ટિક 3 સ્ટેજમાં દેખાડ્યું છે. બહુ છોકરો હતો જવાન જો ને બુઢો થઈ ગયો, પણ આપણી આખી લાઈફ સાયકલ આપણે જોઈએ તો એક્ઝેક્ટલી આ જ થાય છે કે આખી આખું જીવન આપણું દોડાદોડીમાં જ ગયું છે. અને એ પણ એમાં કે એવા આપણા ફોલ્સ ગોલ્સ હોય કે જે ગોલ્સ એકચ્યુઅલી કંઈ મતલબ જ નથી એનો. એની અગેન્સ્ટમાં જે હવે સાચું સુખ શું છે એને જરા એક સેકન્ડ વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે આપણા જીવનમાં આપણે સુખ કેટલું મેળવીએ છીએ ને એની પાછળ દોડાદોડી કેટલી કરીએ. હવે જે ભગવાન છે, હરિયન ભગવાન, કેવા શાંતિથી પોતાના ધ્યાનમાં બેઠા છે, બરાબર? એક જ દશામાં અનંત કાળથી બેઠા છે પોતાના ધ્યાનમાં, પોતાના આત્મામાં એવા લીન થઈ ગયા છે કે એમને કંઈ બીજો વિકલ્પ જ નથી આવતો. લોકાલોકનું જ્ઞાન બધું જ છે, કેવળ જ્ઞાન છે, પણ હવે કોઈ પ્રત્યે રાગ દ્વેષ જ નથી, તો કંઈ કરવાનો કંઈ ભાવ જ નથી. કંઈ કરવાનો ભાવ નથી તો કંઈ બદલવાની ઈચ્છા નથી. જેમ ચાલે છે એમ ચાલે છે, પોતે તો પોતાના ધ્યાનમાં છે અને આનંદમાં છે. એની અગેન્સ્ટમાં હવે આપણા જીવનમાં શું છે કે આપણે ઓલવેઝ આપણી લાઈફમાં આપણને બહારના એજ્યુકેશનલ લાઈફમાં પણ એ જ શીખાડે કે ઓલવેઝ એમ ફોર હાઈ. એનો મતલબ કે અત્યારના જે છે એમાં તમે ખુશ નથી, કંઈક બદલવાનું જ આપણને શીખાડતા હોય હંમેશા. જે છે એમાં સમતા ધરવાનું તો આપણે એવી વાત જ નથી. જ્યારે લૌકિક એજ્યુકેશન છે ને ઇટ ઇઝ વેરી ઓપોઝિટ ઓફ આપણે જે રિલિજિયસ એજ્યુકેશન છે એ. એટલે સાચા સુખની પરિભાષા બી છે ને આપણી એકદમ બદલાઈ ગઈ. સમજાય ને વાત શું ચાલે છે? આપણે લૌકિક જીવનમાં શું કહેવામાં આવે છે કે ભાઈ તમને સુખી થવું હશે તો તમને ઘણા પૈસા કમાવા પડશે, ઘણા પૈસામાં કમાવા હશે તો એના માટે સારી જોબ, સારું બિઝનેસ કંઈક કરવું પડશે, એના માટે થઈને તમને સારું એજ્યુકેશન જોઈશે, સારું એજ્યુકેશન જોઈએ છે, પહેલા નાનપણથી તમારે સારો પાયો આપવો પડશે. એટલે એના માટે પહેલેથી જ જાણે આમ બધા તિર્યન જોઈએ ને, ઘેટા બકરા બળદ હોય ને, બળદ નાનો હોય ને ત્યાંથી જ એના પર વજન નાખી દેવામાં આવે અને બિચારો આખી જિંદગી વજન જ ઉચકતો હોય. આપણું એના જેવું છે, આપણે આખી જિંદગી આપણી એમ્બિશન્સનું જ વજન ઉચકતા રહીએ છીએ. એટલે આ આપણું વાત શું ચાલે છે કે સાચું સુખ કેમાં છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં. એનું વર્ણન આખું બીજી ધારમાં આગળ આવશે. એ ન કરીને, એ ભૂલ આપણી ન સુધારીને આપણે મનુષ્ય વ્યક્તિમાં શું શું દુઃખો ભોગવીએ છે એની આ આખી રામાયણ ચાલે છે. આ વસ્તુ આપણા માટે જ લખી છે, એટલે જાણે આપણું જીવન વર્ણન કરતા હોય ને એવું છે. આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો કેટલું આવ્યું, કેટલા બધા એક્ઝામ્પલ એવા એવા કે એ જીવ વિષયાશક્તિમાં એટલું ડૂબી જાય છે કે એને ખબર જ નથી પડતી, આખું શરીર એનું જીર્ણ થઈ જાય છે. આવ્યું ને, ઘણી બીમારીઓ એવી થઈ જાય છે, ટીબીનો રોગ થઈ જાય ત્યાં સુધી, અથવા તો ઘણા લોકો એવા પૈસા કમાવા પડ્યા હોય કે પાછા આર્ગ્યુમેન્ટ એમ આપે કે અમારી પાસે ટાઈમ જ ક્યાં છે. તમે અમારી જગ્યાએ હો તો તમને ખબર પડે કે અમારી પાસે કેટલો ટાઈમ છે. કીધું ને રાણીયાની વાત. એટલે આ જીવ મનુષ્ય ગતિમાં ઘણા ઘણા દુઃખ ભોગવે છે. વસ્તુ એકચ્યુઅલી બહુ ઓપોઝિટ છે. મનુષ્ય ગતિ એટલે ચાર વ્યક્તિમાંથી સૌથી ઉત્કૃષ્ટ, એમ કહે ને કે ધર્મની સાધના કરવા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. કેમકે દેવગતિમાં બી ઘણી પરાધીનતા છે, આપણે નેક્સ્ટ ક્લાસ આખો એના ઉપર હશે એટલે ત્યારે જોશું. પણ દેવગતિમાં બી એવું કે તમારા સુપિરિયર્સ તમને કહે કે ભાઈ તારે મારા માટે આજે ઘોડો બનવાનો છે તો બનવું જ પડે, ઇટ્સ નો ઓપ્શન. તો ત્યાં તમને સાધના કરવા માટે સ્વતંત્રતા નથી. અહીંયા તો ટોટલ ફ્રીડમ છે, ટોટલ ફ્રીડમ છે. પછી મનુષ્ય ગતિમાં આપણે જ્ઞાન જે ઉઘાડ છે એ પણ જોરદાર છે. ભલે અમુક લોકો બહુ ઇન્ટેલિજન્ટ છે, અમુક થોડા ઓછા ઇન્ટેલિજન્ટ છે, પણ દેટ એન્ટાયર રેન્જ ઇટસેલ્ફ ઇઝ અ લોટ. બાકીના ગતિઓમાં તો જ્ઞાન એટલું ઓછું થઈ ગયું છે કે તમને ઘણીવાર અસમ્યને તો વિચાર કરવાની ક્ષમતા જ નથી. અને સમની તિર્યંશ પણ થાય તો એને એવી જનરલી એને એવા મંદ પરિણામ હોતા નથી. આપણા પરિણામ પણ મંદ છે, વિચાર કરવાની યોગ્યતા પણ સારી છે, સાથે આપણે આટલા સંયોગો મળ્યા છે. ગુરુદેવશ્રી કીધું ને કે મનુષ્ય ગતિનો તો એક એક સમય જાણે ચિંતામણી રત્ન જેવો છે. અનંત ભવો કરે ને ત્યારે એક મનુષ્ય ભવ મળે ઓન એન એવરેજ. અનંત તમે વધારે કીધા એક્ઝાજરેટ માટે. પૈવિક શાસ્ત્રમાં આવે છે કે મોટું બેનિયન ટ્રી હોય, મેં એની પહેલા પણ કીધું હતું, આઈ ડોન્ટ નો, મોટું બેનિયન ટ્રી હોય ઇમેજિન કરો, અને એના જેટલા પરમાણુ છે એટલે આખું બનિયન ટ્રીને આગ લગાવી દો, આગ લગાવી આગથી આખું બળી જાય ને એશ થાય ને, એ એશને ત્રણ લોકો બધે વિખેરી દો. જે વડનું ઝાડ હોય એની રાખ ત્રણ લોકો બધે વિખેરી દો, અને ઈના ઈ જ પરમાણુ ફરીથી મળીને એવું ને એવું ઝાડ બનાવે તેમાં કેટલો ટાઈમ લાગે? એટલો ટાઈમ એક મનુષ્ય ભાવ પછી બીજા મનુષ્ય ભાવને લાગે. એટલું ડિફિકલ્ટ છે મનુષ્ય ભાવ મળવો. એમાં પણ કેટલા બધા મનુષ્ય આપણે જોઈએ છીએ જે હેલ્ધી નથી હોતા, આંખો ન હોય, કાન ન હોય. નાનપણથી જ એવું હોય તો તમે કેવી રીતના વાંચી જ ન શકો, આંખો ન હોય તો કઈ સાંભળી જ ન શકે, કોઈ પ્રવચન કે કઈ ન સાંભળી શકે. હા, કેટલાને તો જૈન ધર્મ જ નથી. આપણે ઇન્ડિયામાં 1% થી લેસ છે ને, માઇનોરિટીમાં છે, બહારની તો વાત જ જવા દો. તો આટલું જે આપણો ધર્મ છે ને, સૌથી એમ કે નોન વાયોલન્સમાં સૌથી ઉત્કૃષ્ટ છે. હજી બીજાનું જે આપ પતે ને ત્યાંથી તો આપણું શરૂ થાય. આના જેવો બેસ્ટ ધર્મ મળવો કેટલો ડિફિકલ્ટ છે. આપણે પ્રોબેબિલિટી ગણીએ ને મેથેમેટિક્સમાં તો કેટલી ઓછી, કેટલો ઓછો નંબર આવે. અને એના પછી પણ એને આવી બધી ફાલતુ વસ્તુમાં વેડફી નાખો એટલે બહુ મૂર્ખામી છે ને. આમાં તો અમે કહીએ એટલું ઓછું છે, કેમ કે આપણી લાઈફનું આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે. આમાં કોઈ બીજા આપણને કે ને આપણે સમજીએ એવું તો છે નહીં. બાકીની ગતિઓમાં એવું છે કે તમે જોઈને સમજી શકો. આપણે બીજાના દુઃખો જોઈએ, મનુષ્યમાં આપણને એમ થાય કે હું તો સારો છું ને, એના નસીબ બિચારાનું શું થાય, એ ગરીબ થયો તો હું શું કરું. પણ આજે ગુરુદેવશ્રી એ પણ કીધું ને કે આઈ થિંક નરકનું એક્ઝામ્પલ આપ્યું કે 10,000 વર્ષ એમાં એ 10,000 વર્ષની આયુષ્યમાં અનંતવાર જીવ જન્મ. એટલે સમજો કે કોઈનું આયુષ્ય 10,000 યર્સનું છે. તો આજે એને 10,000 યર્સનો ભોગ લીધો, પછી ત્યાંથી નરકમાંથી નીકળીને તિર્યશ થયો, પછી ફરીથી પાછો ક્યારેક તો 10,000 વર્ષનું પાછું આયુષ્ય થયું, પછી પાછું 10,000 વર્ષનું ક્યારેક થયું, એમ 1, 2, 3, 4, 5 એમ અનંતવાર 10,000 વર્ષનું જ આયુષ્ય એને કહ્યું. એવું જ પછી 10,000 યર્સ પ્લસ 1 સમય પ્લસ 2 સમય પ્લસ 3 સમય દરેક સ્ટેજીસ ઉપર અનંત અનંત અનંતવાર ભવ કરે એટલો લાંબો કાળ વયો ગયો છે ઓલરેડી. એટલી વાર તો નરકમાં જન્મ લીધો હતો, એટલી જ વાર મનુષ્યમાં પણ લીધો. તો મનુષ્યમાં પણ એમ કહે ને કે ઓછામાં ઓછું આયુષ્ય અને વધારેમાં વધારે આયુષ્ય દરેક સ્ટેજ ઉપર અનંત અનંત વાર આપણે જન્મ લીધો છે. અનંત વાર તો મુનિ દીક્ષા બી લીધી છે, પણ રોંગ મુનિ દીક્ષા, જેમ દ્રવ્યલેખી મુનિ કહેવાય ને એવી રીતના, કે ખબર નથી આત્મા શું છે પણ દેખા દેખી કોઈ કઈ લીધી એટલે એમની સાથે આપણે બી લઈ લીધી. મનુષ્ય બહુ એટલો દુર્લભ છે, એટલી બધી વાર આપણે આમાં લીધું છે, પણ આવું ડિફિકલ્ટ વસ્તુ આપણને સાંભળવા મળવી પણ બહુ રેર છે કે કોઈ આપણને આત્મા કહીને બોલાવે, કોઈ આપણને જીવનું નામ સમજાવે, એનું સ્વરૂપ શું છે એ સમજાવે, ભગવાન કેવી રીતના બનાય એ રસ્તો આખો સમજાવે, એ સાંભળવું બી બહુ રેર છે. તો આપણને એટલું બધું રેર વસ્તુઓ મળી છે તો આપણે એને વેસ્ટ ન થવા દેવી જોઈએ. બરાબર, આપણે 14 ગાથાનો ઓલો અન્વયાર્થ વાંચીએ. નીચે મનુષ્ય ગતિમાં જીવ બાળપણમાં જ્ઞાન પામ્યો નહીં, અહીંયા છે, અને જુવાનીમાં જુવાન સ્ત્રીમાં લીન રહ્યો અને ઘડપણ અર્ધમૂળ જેવું રહ્યું. આવી હાલતમાં કેવી રીતે જીવ પોતાનું સ્વરૂપ લખે અથવા વિચારે, જો એનો ભાવાર્થ છે. મનુષ્ય ગતિમાં પણ આ જીવ બાલ્યાવસ્થામાં વિશેષ જ્ઞાન ન પામ્યો, જુવાનીમાં જ્ઞાન તો પામ્યો પણ સ્ત્રીના મોહ વિષયભોગમાં ભૂલી ગયો અને ઘડપણમાં ઇન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ અથવા મરણ પર્યંત પહોંચે તેવો રોગ લાગુ પડ્યો કે જેથી અધમુઆ જેવો પડ્યો રહ્યો. આવી હાલતમાં આ પ્રાણી ત્રણેય અવસ્થામાં આત્મા સ્વરૂપનું દર્શન પીછાણ ન કરી શક્યો. ત્યાં યુએસમાં કેવું હોય ખબર છે કે ઓલ્ડ એજમાં ત્યાં તો છોકરાઓ આમે સાથે રહેતા ન હોય. હવે ઓલ્ડ એજમાં કોઈ માણસ બીમાર પડે તો 911 કોલ કરીને હોસ્પિટલમાં દાખલ કરે છે, કોઈ જોવા જ ન જાય. એટલે ત્યાં હોસ્પિટલમાં પડ્યા હોય બિચારા એકલા, અડધી મરવા જેવી હાલત હોય, આઈસીયુમાં હોય, 50 નળીઓ લાગેલી હોય, તો કોઈ જોવા માટે જ ન આવે, કોઈ વાત કરવા માટે જ ન હોય. કેવી લાઈફ છે ને? આપણે અહીંયા જે થોડા સોશિયલ ઓલું હોય તો અહીંયા ઉલટા બધા વધારે પડતા જોવા આવે, અહીંયા ઊંધું છે. પણ ઇન બોથ સિચ્યુએશન કે જીવનું શું છે, જીવનું શરીરમાં એટલી આસક્તિ છે કે બેમાં ઓલો એકદમ ડિપ્રેશનમાં હોય જાય કે મને કોઈ જોવા આવતું નથી, અને આ એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાય કે મને શાંતિ જ નથી લેવા દેતું. પણ એને શરીરમાં પોતાપણું બેઉમાં લાગેલું છે કે મગજ આમ પોતાનું જ્ઞાન તો સ્વતંત્ર છે, કોઈ બહાર આવે તો આવે, મને શું છે, હું જીવ અલગ છું ને શરીર અલગ છે એવો વિચાર કોઈ કરતા નથી છે ને. તો આપણે આ વાંચીને હવે શું કરવા જેવું છે, આ જીવ ને મનુષ્ય ગતિમાં જે દુઃખ છે એ સાંભળીને હવે થોડું એલર્ટ થવાની જરૂરત છે. એ એલર્ટ થઈને મારું સ્વરૂપ શું છે, આ શરીર મારાથી અલગ છે, આ 6 દ્રવ્ય કેવી રીતના પોતાનું ફંક્શન કરે છે એ સમજીને હું જીવ આખો સ્વતંત્ર છું, મારી એન્ટિટી અલગ છે, એક કોન્ફિડન્સ આવો, એનું નામ ધર્મ છે. સમજાય? આપણે અહીંયા મનુષ્ય ગતિનું દુઃખ અહીંયા ફિનિશ થયું. નેક્સ્ટ એક શું છે? હા, એ ઇમેજ છે જે આમાં બુકમાં બી આપણે છે, એ છે કે નાના છોકરાઓ કેવી રીતના દોડા દોડી રમતમાં જ આખો ટાઈમ જાય, યંગ હોય જાય, એકબીજામાં ફરવા હરવા ફરવા ટાઈમ જાય. અને ઓલ્ડ એજમાં તો હજી પેલું ગુરુદેવના પ્રવચન આવ્યું કે લાકડી લઈને ઓલા ડોશીમાં આવે છે તેનો જુવાન છોકરો એકદમ 20 યર્સનો વૃષ્ટ પુષ્ટ એકદમ હેલ્ધી, એને પૂછે કે માજી શું શોધો છો? પોતાનું સ્વરૂપ શું છે એ સમજી લેવાની જરૂરત છે. કઈ ક્વેશ્ચન છે કોઈને? આપણે અહીંયા સ્ટોપ કરીએ.
जो तेरा शरणा ग्रहे सो पावे सुख चैन, जिन वाणी के ज्ञान से सूझे लो कालो, सो वाणी मस्तक नमो सदा दे तुम दो.
बोलो जिन वाणी
मात नो जय.
नेक्स्ट क्लास नेक्स्ट सैटरडे जैसे, नेक्स्ट सैटरडे 8:30.